प्रवचन नंबर 655 तारीख 22/9/96 67 मिनिट समय सार गाथा 6 तथा 373-382।
પર્યુષણ પર્વાધિરાજ ચાલે છે, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી અભેદ એવા પોતાના શુદ્ધાત્માને ચારે તરફથી ઉપાસના કરવી, આરાધના કરવી, એને પર્યુષણ પર્વ કહેવામાં આવે છે. આરાધનાના દિવસો છે. આરાધના બે પ્રકારે છે, એક સવિકલ્પ અને એક નિર્વિકલ્પ. નિર્વિકલ્પ જ્યાં સુધી ન થાય, ભેદ જ્ઞાનમાં ભેદ તરફ ન જવાય ત્યાં સુધી પણ એને સવિકલ્પ આરાધના કરવી જોઈએ કે આવો હું છું ને આવો હું નથી. 10 લક્ષણ પર્વમાં 6ઠો દિવસ ઉત્તમ સ્વયં ધર્મનો છે. આત્મ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનપૂર્વક શરત એ છે, આત્મા જેવો છે એનું શ્રદ્ધાન અને એનું અનુભવરૂપ જ્ઞાન એ પૂર્વક શુભાશુભ ઈચ્છાઓને રોકીને આત્મામાં એકાગ્ર થવું તે પરમાર્થે ઉત્તમ સ્વયં ધર્મ છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ન થઈ શકે ત્યારે સમ્યક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક અશુભ ભાવને છોડીને છકાય જીવોની રક્ષાનો શુભરાગ હોય છે તેને વ્યવહાર સ્વયં ધર્મ કહેવાય છે. આ રીતે આજે કુદરતી સ્વયં ધર્મનો દિવસ છે ને આપણી 6ઠી ગાથાની પૂર્ણાહુતિ આજે લગભગ થઈ જશે એવો દિવસ છે. હવે સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક ચારિત્ર હોય છે, તો ચારિત્ર પહેલા સમ્યક દર્શન ને જ્ઞાન કેમ પ્રગટ થાય ને કેને પ્રગટ થાય ને શું વિધિ પ્રગટ થાય એનું ચર્ચા ચિંતન એનો સ્વાધ્યાય ચાલે છે. સમ્યક દર્શન ની એકડો છે, ચારિત્ર બગડો છે. હવે એકડા ની ખબર ન હોય તો બગડાનું આરાધના કરે તો ક્યાંથી એમાં એનો અંત આવે ભવનો. થોડું ઉપરથી પેલું લઈ લઈએ કે આચાર્ય ભગવાને શરૂઆત કરતા એમ કહ્યું, શિષ્યનો પ્રશ્ન છે કે આ શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે અને એનો અનુભવ કેમ થાય. આ બે પ્રશ્ન પૂછ્યા છે. ત્રીજો પ્રશ્ન, છ દ્રવ્ય કેવા છે, નવ તત્વ કેવા છે, લોકનો વિભાગ શું છે, નારકીના જીવોનું આયુષ કેટલું, સ્વર્ગ ક્યાં છે, એ કાંઈ પ્રશ્ન પૂછ્યો નથી. પ્રશ્ન નથી પૂછ્યો એનું કારણ છે કે જે જ્ઞાન એને ન જાણતું હોય એનો પ્રશ્ન મારે શું પૂછવો, અને જે જ્ઞાન જેને જાણી શકે એવો જ પ્રશ્ન પૂછાય ને. બધું છે પણ છે એને જાણવાનો આત્માની પાસે એનું જ્ઞાન જ નથી, એટલે એ પ્રશ્નનો પૂછતા શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય, બે પ્રશ્ન છે. બે પ્રશ્નમાં એક ઉત્તર અપાઈ ગયો છે. આજે ફરીથી થોડો રિપોર્ટ કરીએ છીએ આપણે કે પહેલો પ્રશ્ન એ છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ શું. જો તું શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછતો તો સાંભળ, હે ભવ્ય પાણી, હે શુદ્ધાત્માના ઈચ્છક, તું સાંભળ શુદ્ધાત્માનું સ્વરૂપ, જેમાં શુભાશુભ ભાવે પરિણમતો નથી આત્મા. અનાદિકાળથી આજ સુધી શુભાશુભ ભાવ તેના સ્વભાવે પરિણમતો નથી. શુભાશુભ ભાવ હો તો હો, પણ પોતાનો નિજ ભાવ છોડીને શુભાશુભ રૂપે પરણમે એવો આત્માનો સ્વભાવ નથી તો જડ થઈ જાય. કેમ કે આત્મા સ્વભાવથી અકારક અવિદક છે. આત્મા પોતાના સ્વભાવને છોડતો નથી. ગમે એટલું મંથન કરે અજ્ઞાની પ્રાણી મરી જાય, સુકાઈ જાય તપ કરીને, પણ એ આત્માનો સ્વભાવ એવો છે કે અકારક અવેદક. ત્રણ કાળમાં એ અકર્તાપણું છોડે અને પરિણામથી સહિત થાય તો પરિણામને કરે, પરિણામથી તો સહિત થતો નથી, એ તો પરિણામથી રહિત જ છે. અનાદિ અનંત પ્રમત અને અપ્રમત એવી બે દશાના ભાગ પડી 14 પર્યાયથી આત્મા રહિત છે. રહિત થાય છે એમ નથી, ત્રણેય કાળ પરિણામથી બંધના કારણભૂત પર્યાય, બંધના કાર્યરૂપ પર્યાય, મોક્ષના કારણરૂપ નિશ્ચય મોક્ષ માર્ગ કે મોક્ષની પર્યાય, એ પર્યાયથી આત્મા સર્વથા ભિન્ન છે. પહેલા સર્વથા લેવું, પછી અનુભવ થતા શ્યાદવાદ બીજા પારામાં આવશે. પેલા તો શ્યાદવાદનો આત્મામાં અભાવ છે, કથનચિત આત્મામાં નથી. કથનચિત જ્ઞાનની અનુભવ જ્ઞાનની પર્યાયમાં કથનચિત હોય, શ્યાદવાદ અનુભવમાં હોય, અનુભવ જ્ઞાનમાં શ્યાદવાદ હોય, પણ અનુભવના વિષયમાં શ્યાદવાદનો અભાવ છે. ત્યાં સુધીની વાત કરી છે કે આત્મામાં શ્યાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતો નથી. લાવો આધાર. જૈન દર્શન શ્યાદવાદ મૂલક છે, અનેકાંતિક સ્વરૂપ છે જૈન દર્શન છે. અનેકાંત સ્વરૂપ શ્યાદવાદ સાચી છે, પણ ભાઈ તું ધીરજ રાખ તો એ આવશે, તને સાંભળવા મળશે. ને એવું સ્વરૂપ પણ છે કથનચિત, પણ પેલા પાઠમાં તો દેવસેન આચાર્ય, આ દેવસેન આચાર્ય થઈ ગયા છે 1000 વર્ષ પહેલા. તેઓ શ્રી એમ ફરમાવે છે કે શિલાલેખ છે, આ પહાડ ઉપર શિલાલેખો છે, એમાં એક શિલાલેખ છે, એમાં એમ ફરમાયું છે કે હે કુંકુંદ ભગવાન, તમે જો મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને ત્યાંથી આવીને આવા શાસ્ત્રોની રચના ન કરી હોત તો અમારા જેવા મુનિઓનું શું થાત. એટલું તો બહુમાન કરે છે આચાર્ય ભગવાન, ભાવલિંગી સંત એવા દેવસેન આચાર્યની આ વાણી છે. એમાં એ શરૂઆતમાં લખે છે નઈ ચક્ર છે આનું પુસ્તક આખું, એક એનો અનુવાદ એ થઈ ગયો છે પુસ્તકનો. નિશ્ચય નહીં તો સ્વાશ્રિત નિશ્ચય નહીં તો ઉપનયથી રહિત છે અભેદ અને અણઉપચાર જેનું લક્ષણ છે. ઉપચાર એનું લક્ષણ નથી. અભેદ એટલે ભેદનો નિષેધ કર્યો, અણઉપચાર ઉપચારનો નિષેધ કરે છે, અને અનુપચાર એનું લક્ષણ છે. અને જે અર્થનો નિશ્ચય કરાવે છે, અર્થ એટલે પદાર્થ સ્વરૂપ, તેનું નામ નિશ્ચય નહીં છે. હવે બીજી લીટીમાં એમ લખે છે કે આ આત્માનું સ્વરૂપ એવું છે કે શ્યાદવાદથી રહિત, કથનચિત અકર્તા અને કથનચિત કરતા, કથનચિત સ્વને જાણે ને કથનચિત પરને જાણે, એવો શ્યાદવાદથી રહી તો આ છતાં શુદ્ધાત્મા જે ઉપાદેય તત્વ છે એમાં શ્યાદવાદનો અભાવ છે. શ્યાદવાદથી રહી તો આ છતાં પણ તેમાં નિશ્ચયાભાસ થતો નથી. સર્વથા પર્યાયથી રહિત છે તો પણ એમાં નિશ્ચયાભાસ પણ આવતો નથી. નિશ્ચયાભાસ કોને થાય છે ને ક્યાં થાય છે કે જેને આત્માનો અનુભવ નથી ને પ્રતિપાદન કરે છે જ્ઞાની થઈને, એના કથનમાં બધા દોષો હોય, પણ આ સોનગઢના સંતના પ્રતિપાદનમાં ક્યાંય ખૂણે ખાંચ કે ખામી અમને જોવામાં આવી નથી. એવો પુરુષ પાયકો, એને કહ્યું સર્વથા ભિન્ન છે. ત્યારે અવાજ આવ્યો બહારથી કે એકાંત થઈ જશે, ત્યારે પુરુષે કહ્યું કે આ સમય એકાંત થશે, અને સમય એકાંત પૂર્વક અનેકાંતનો જન્મ પણ થશે. પહેલા અનેકાંતથી તો ઉપરમાં આખું જગત અનેકાંતથી શ્યાદવાદથી શરૂઆત કરે છે. શ્યાદવાદનો અભાવ હોવા છતાં નિશ્ચયાભાસ પણ આવતું નથી એમ લખે છે. કારણ કે તે ઉપનયથી રહિત, ઉપનય એટલે નહીંની સમીપે જે રહે, સદભૂત વ્યવહાર અસદભૂત વ્યવહાર ઉપચરિત અનુપચરિત એને ઉપનય કહેવામાં આવે છે, એનાથી રહિત છે નિશ્ચય નહીં. કે જે નિશ્ચય નહીં પરમાર્થનું પ્રતિપાદક છે. છેલ્લી લીટીમાં કહે છે કેટલા માટે નિશ્ચય નહીં પરમાર્થનો પ્રતિપાદક હોવાથી ભૂતાર્થ પણ છે, તેના અવલંબનથી આત્મા સમ્યક દ્રષ્ટિ થાય છે. એટલે પેલા પારામાં દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી વાત કરતા આ ભગવાન આત્મામાં પ્રમત અપ્રમત નથી, નથી અપ્રમત. શુદ્ધ ઉપયોગ 7મું ગુણસ્થાન, 8મું, 9મું, 10મું, 12મું, 13મું એ આત્મામાં નથી. કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, અપ્રમત્તમાં સાતમા ગુણ સ્થાનથી ચૌદ ગુણ સ્થાન આવી ગયા. પહેલેથી છ ગુણ સ્થાન પ્રમત્તના છે, એ નથી, આત્મામાં નથી. અમે એવો આત્મા તે સાંભળ્યો નથી, સંભળાવવો છે. એકત્વ નિશ્ચય ગત સમય સર્વત્ર સુંદર લોકમાં તે વાત સાંભળી છે, કામ ભોગ બંધનની કથા. આત્મા આવો છે ને આત્મા આવો છે ને કથનચિત આવો છે ને કથનચિત, પહેલેથી કથનચિત ઉપડે છે, એ સર્વથામાં આવી શકતો નથી. અને સર્વથામાં આવે ને કથનચિત થયા વિના રહેતું નથી. એટલે પેરા પારામાં એકદમ વાત કરી કે નથી આ પ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા. એને જે જ્ઞાત તે તો તે જ છે. આવો ત્રણ પદમાં શુદ્ધાત્માની વાત કર્યા પછી એ પ્રયોગ બતાવે છે અનુભવનો, કે જ્ઞાત તે તો તે જ છે. જે જ્ઞાકાર અવસ્થામાં ગ્રાયક જણાયો જણાયો પણ જણાયો પણ અનુભવ ન થયો, પછી આગળ વધીને કહે છે કે તે આત્મા જે જણાયો તને તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે, ત્યાં એને નિર્વિકલ્પ ધ્યાન આવી જાય છે. એવી વાત અપૂર્વ છઠ્ઠી ગાથા એટલે આખા સમયસારનો સાર છે. 415 ગાથાનો સાર છે આમાં ભેરો છે. અને ધ્યેય અને જ્ઞેય બે સ્વરૂપે એક ગાથામાં આપી દીધું છે. ધ્યેયનું સ્વરૂપ પહેલા પારામાં અને જ્ઞેય નવો થાય છે. આ શુદ્ધ ઉપયોગ સહિત એ જે જ્ઞેય થાય છે એ આત્માનું સ્વરૂપ છે, એ વાત બીજા પારામાં કહીએ છીએ. એટલે પેલો પારો શરૂ થયો છે, પૂરો થયો છે. હવે બીજા પારાની વાતમાં કરતા કહે છે, અનુભવ કેમ થાય? શુદ્ધાત્માનું સ્વરૂપ તો પ્રભુ તમે મને આપ્યું, દ્રષ્ટિનો વિષય તો 45 વર્ષ સુધી ગુરુદેવે આપ્યો, અને ઘણાને દ્રષ્ટિનો વિષય વ્યવહાર શ્રદ્ધામાં તો આવી ગયો, પણ નિશ્ચય સમ્યક દર્શન કેમ પ્રગટ થતું નથી? એમાં એક એની ભૂલ રહી જાય છે. એ ભૂલ બીજા પારામાં કાઢે છે કે કદાચ તને સામાન્ય સ્વભાવ આવી ગયો હાથમાં, પણ એ સામાન્યને અવલોકન કરનારનું જ્ઞાન કેવું હોય, કેમ પ્રગટ થાય, વિશેષ જ્ઞાન એની તને ખબર નથી. એમાં ફરમાવે છે કે આત્મા છે, ત્રિકાળી દ્રવ્ય છે, અકર્તા છે, અભોક્તા છે. તું મરી જઈશ ને તો પણ આત્મા પોતાના નિજ સ્વભાવને છોડશે નહીં. તને નુકસાન થશે પણ સ્વભાવ પોતાનો છોડશે. અકર્તા રે અવેદક, એ મૂળ સ્વભાવ આત્માનો છે. આત્માનો સ્વભાવ આત્મા કદી છોડતો નથી. એમ બીજા પારામાં કહે છે કે જ્ઞાનનો સ્વભાવ કેવળ પરને જાણવાનું છે ને પરને પોતાને જાણતો જ નથી, પરને જાણતો જ નથી, એવું જ્ઞાનનો મૂળ સ્વભાવ છે. અનાદિ અનંત સ્વભાવ છે એ, અને છતાં પણ એ હઠ લે કે સ્વને જાણે ને પરને જાણે, સ્વને નિશ્ચય જાણે ને વ્યવહારે પરને જાણે, એમ વ્યવહારને આગળ કરી અને નિશ્ચયથી વિમુખ રહી જાય છે. એને આત્માનો અનુભવ થતો નથી. બીજા પારામાં કહે છે જ્ઞાકાર અવસ્થા. હવે જ્ઞાન પ્રગટ થાય છે, ઉપયોગ લક્ષણ, એ લક્ષણ સ્વચ્છ છે. બધાને સમયે સમયે જ્ઞાન પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ નથી થતું બધાને. સમ્યક જ્ઞાન નવું થાય છે અને ઉપયોગ તો જૂનો છે. જેમ જ્ઞાયક અનાદિ અનંત છે, એમ એનો પ્રગટ થતો ઉપયોગ લક્ષણ એ અનાદિ અનંત છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે, અલક્ષને પ્રસિદ્ધ કરી શકું? હા હા હા. લક્ષણ એટલે ઉપયોગ, એ આત્માને પ્રસિદ્ધ કરે, પણ આ રાગ તે આત્માને, શરીર તે આત્માને, પરપદાર્થને જાણું છું, એ લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ ન કરે. હા, તો લક્ષણાભાસ થઈ ગયો. એ લક્ષણ કેનું છે? જીવનું છે. ખારાપણું કેનો સ્વભાવ છે? મીઠાનો. દાળ ખારી, શાક ખારું, ખીચડી ખારી, ભજીયા ખારા, ત્રણ કાળમાં શાક ખારું થઈ શકતું નથી. પણ એ ખારાપણું છે એ તો મીઠાનો સ્વભાવ છે. ખારાપણું મીઠાના દ્રવ્યથી અભેદ છે. લક્ષ્ય લક્ષણ છે તો અભેદ, પણ એના લક્ષણ દ્વારા લક્ષનું જ્ઞાન કરાવી અને લક્ષનો અનુભવ કરાવવો છે. જ્ઞાનીઓ છોડતા નથી કે જ્ઞાન લક્ષણ છે કે હા લક્ષણ છે, કે કોને જાણે કે કેનું છે જ્ઞાન, કે પૂતગલનું, છ દ્રવ્યનું, કે ના પૂતગલનું જ્ઞાન હોય જ નહીં કોઈ દી. ત્રણેય કાળ આત્માનું જ જ્ઞાન હોય, અને એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે, અનાત્માને પરને પ્રસિદ્ધ કરતું નથી. ત્રણ કાળમાં કોઈ કાળે પણ નહીં પ્રસિદ્ધ કરે. મરી જાય તો આત્માનો સ્વભાવ પરને નહીં જાણે. હઠ પકડીશ તું તો તને નુકસાન થશે, પણ એ જ્ઞાન પોતાના જાણવાનું છોડી અને પરને જાણવા કદી જઈ શકે જ નહીં. જો પરને જાણવા જાય તો જ્ઞાન પરનું થઈ જાય, પરમાં એકત્વ થઈ જાય તો જ્ઞાનનો નાશ થાય, આત્માનો નાશ થાય. એ ત્રણ કાળમાં નાશ થવાનો નથી. માટે જ્ઞાન આત્માને જ જાણે છે. આજે માન, કાલે માન, ગમે ત્યારે માન, તો તારો અંત આવશે આત્માને જાણે છે ત્યારે. પરને જાણું છું ને સ્વપરને જાણું છું, એ બધા વ્યવહારના કથન છે ભાઈ. એ ઉપચરિત સદ્ભૂત વ્યવહારનું કથન છે. આત્માને જાણતા પરને જાણે એ ઉપચરિત સદ્ભૂત વ્યવહારનું કથન છે. અને એનો દ્રષ્ટાંત આપે છે કે અર્થિકલ જ્ઞાન પ્રમાણ, એ તો એનો દ્રષ્ટાંત છે. ઉપચરિત સદ્ભૂત વ્યવહારની સિદ્ધિ કરતા ન સમજાય તો એના માટે દ્રષ્ટાંત આપ્યો. અર્થિકલ જ્ઞાનમ પ્રમાણમ, અર્થ એટલે સ્વ અને પરના વિભાગપૂર્વક આખું જે વિશ્વ, એનું અવભાષણ બેને જાણે એમ નહીં, સ્વને જાણે ને પરને જાણે એમ નહીં, સ્વને જાણે અને પરને ન જાણે એવું જ્ઞાનનું સ્વરૂપ છે. કે હું 24 કલાક પરને જાણું છું ને, એ તું નથી જાણતો. એ ઇન્દ્રિય જ્ઞાન જાણે છે પરને. તો ઇન્દ્રિય જ્ઞાનથી તો આત્મા અત્યંત ભિન્ન છે, જ્યાં ત્યાં અત્યંત ભિન્ન, સર્વથા ભિન્ન. આ સર્વથા ભિન્ન છે. શુદ્ધ ઉપયોગ કથનચિત ભિન્ન ભિન્ન છે, પણ ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા ભિન્ન છે. આ બધું શાસ્ત્રમાં છે, પણ ગુરુદેવ કહે છે કે વેપારીને કાંઈ ટાઈમ મળે નહીં. હીરાના વેપારમાં બહુ ટાઈમ મળે નહીં. આ ચૈતન્ય હીરો છે, એ તો કરે છે કામ, આ તો દાખલો. બધા વેપારી આશીષ, સોરી આશીષ આવી ગયો, બોલો.
બે હીરાને પારખો.
હા, બે ને પારખું છે, બોલો. હવે આ બીજા પારામાં એમ કે છે કે જ્ઞાકાર થવાથી, કેવી રીતે જ્ઞાકાર થવાથી, એટલે કે જ્ઞેયોના પ્રતિભાસો સ્વને પરના થાય છે, એવી જ્ઞાનની અહીંયા પર્યાય થાય છે, જેમાં સ્વને પર આખું વિશ્વ પ્રતિભાસ થાય છે. સ્વ પર પ્રકાશકમાં તો જ્ઞાન બહાર જાય છે, અને પ્રતિભાસમાં જ્ઞાન અંદરમાં રહી જાય છે, અને બધાનો પ્રતિભાસ થઈ જાય છે. પ્રતિભાસ રહી જાય અને અનુભવ થઈ જાય, પ્રતિભાસ રહી જાય અને આત્માનો અનુભવ થઈ જાય, એવી અપૂર્વ વાતો છે. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયાકાર થવાથી તે ભાવને જ્ઞાયકોનો પ્રસિદ્ધ છે. જગતને આ વાત પ્રસિદ્ધ છે કે જાણે છે તે આત્મા, જાણે તે આત્મા, દેખે તે આત્મા, એટલી વાત એને પ્રસિદ્ધ છે. તો પણ ગ્રહીકૃત અશુદ્ધતા તેને નથી. જ્ઞેયોનો પ્રતિભાસ થાય એવી જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે, તો પણ જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે, માટે જ્ઞેયથી જ્ઞાન થયું આત્માનું એમ છે નહીં. અને એ પદાર્થો પ્રતિભાસે છે જ્ઞાનમાં, તેથી જ્ઞાન એ પદાર્થોને જાણે છે એમ પણ. હા, શું સ્વપર પ્રકાશક, સુણસો પર નો પ્રતિભાસ, ઊંડો ઉતરે તો કામ થઈ જાય એવું છે, એવી એક છઠ્ઠી ગાથા છે. તાલપત્રમાં 2000 વર્ષ પહેલા લખાણી છે. તો પણ જ્ઞેય કર્તશ્રુતા તેને નથી. જ્ઞેયથી તો જ્ઞાન ન થાય, જ્ઞેયથી જ્ઞાન થાય તો જ્ઞેય અને જ્ઞાન એક થઈ જાય. તો જ્ઞેયો કરતા થાય અને આ જ્ઞાન એ કરતાનું કર્મ થાય. તો જ્ઞેયથી તો જ્ઞાન થઈ શકે નહીં. ત્યાં સુધી તો કદાચ હા પાડે કે શાસ્ત્રથી આત્મજ્ઞાન ન થાય. દિવ્યધ્વનિ સાંભળે તો એનાથી કંઈ આત્મજ્ઞાન થતું નથી. પણ એક બીજો ભેદ રહી જાય છે કે જ્ઞેયથી તો જ્ઞાન ન થાય આત્માનું, પણ આત્માનું જ્ઞાન કોઈ જગતના પદાર્થને જ્ઞેય બનાવી શકતો નથી. કેમ કે કોઈ જ્ઞેય નથી. જ્ઞાનનું જ્ઞેય એકલો પોતાનો આત્મા છે. ત્યારે એકલો જ્યારે જ્ઞાનમાં પોતાનો આત્મા જાણનાર જણાય છે, ખરેખર પર જણાતો નથી, ત્યારે એને આત્મદર્શન થઈ જાય છે. હવે જેમ અકર્તા છે એ અકર્તા કોઈ કરતા નહીં થાય, એમ આત્માનું જ્ઞાન કેવળ જ્ઞાયકને જાણે છે. એ જ્ઞાયકને જાણવાનું છોડી અને પરનો જ્ઞાતા ત્રણ કાળમાં થવાનો નથી. દેવગુરુ શાસ્ત્રને આત્મજ્ઞાન જાણતું નથી. એ ઇન્દ્રિય જ્ઞાન જાણે તો ભલે જાણે, પણ હું જાણતો નથી. બે ભાગ પડી જાય છે. જ્ઞાન અને ઇન્દ્રિય જ્ઞાન બે જુદી ચીજ છે. આત્મજ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાનનો ભાવ છે અને ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મજ્ઞાનની નાસ્તી છે. બે ચીજ જ જુદી છે, બે જ્ઞાન જુદા છે. હવે જ્ઞેય કર્તશ્રુતા તેને નથી. આગળ વધારે કારણ કે હવે કારણ આપે છે કે જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞાન જ્ઞેયનું ન થાય. કારણ કે હવે કારણ આપે છે કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં એમ જ્ઞેયાકાર અવસ્થા એટલે જ્ઞાનની પર્યાય છે. એમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે. એ 100% સાચી વાત છે. જે પ્રતિભાસને માનતો નથી એ અજૈન છે. અને થતા પ્રતિભાસમાં જે પદાર્થો ઝલકે છે એને જ્ઞાન જાણે છે તો એ અજૈન છે. હવે કહે છે કે જ્ઞાયાકાર અવસ્થામાં અવસ્થા તો થઈ, શેની અવસ્થા કે જ્ઞાનની. એ જ્ઞાન કેવું છે? જ્ઞાયાકાર છે. છે તો જ્ઞાનાકાર, પણ જ્ઞેયની સાપેક્ષ સાથે સમજાવે છે કે જ્ઞેયોના પ્રતિભાસ થાય છે માટે એને જ્ઞાયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. હવે જે જ્ઞાયાકાર જ્ઞાન થયું છે એમાં જો જ્ઞેયો પ્રતિભાસ છે એને જાણે છે કે જ્ઞેયના પ્રતિભાસ થાય છે એવા પ્રતિભાસને જાણે છે કે પ્રતિભાસ જેમાં જ્ઞાનની પર્યાયમાં થાય છે એ જણાય છે કે ત્રણમાંથી કાંઈ જણાતો નથી. જ્ઞાયાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, જાણનાર જણાય છે. જ્યારે જ્ઞાયાકાર અવસ્થા થાય છે, જ્ઞાયાકાર અવસ્થા એટલે શું? કે આ પદાર્થ જ્ઞાનમાં જ્ઞેય થાય છે, આ પદાર્થ જ્ઞાનમાં પ્રતિભાસે છે, પ્રતિભાસે છે. આના પ્રતિભાસના કાળે આનો પ્રતિભાસ થાય છે તો જ્ઞાન આને જાણે છે કે જ્ઞાયકને જાણે છે? પરના પ્રતિભાસના કાળે જ્ઞાયક જણાય છે કે જેનો પ્રતિભાસ થાય છે એને જાણે છે? પ્રતિભાસ તો સમજાય છે ને કે નથી સમજાતું? કમલેશ, હા, આ બોલ બેરિંગનો વેપારી મોટો બોલો, હવડા ફેક્ટરી ચલાવે જામનગરમાં, સ્પેરપાર્ટ પિત્તળના, કે પિત્તળના સ્પેરપાર્ટ જયારે જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં જ્ઞેય તો થતું જ નથી, પ્રતિભાસે છે. એ સમયે પ્રયોગ કરવો જોઈએ સામે પદાર્થ રાખીને. આ પદાર્થ સામે છે ને કે આનો પ્રતિભાસ આને જાણે છે એમ ના લેવું. આનો પ્રતિભાસ જયારે થાય છે જ્ઞાનમાં, ત્યારે જ્ઞાન આને જાણે છે કે એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે? બસ એટલું કરે, પરથી ખસ સ્વમાં એટલું કરતો બસ છે. અજ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, જ્ઞાકાર અવસ્થા થઈ પણ એ વખતે એને જ્ઞેય જણાતું નથી. હા હા, જાણનારો જણાય છે. આમાં લખ્યું છે ગુરુદેવના શબ્દો. આ કાલે આપણે વાંચ્યું હતું બધું, જ્ઞાન કળામાં અખંડ નો પ્રતિભાસ એમાં બધું કાલ આવી ગયું હતું. હા, કે આ પદાર્થ સામે રાખો પણ આ પદાર્થ ને હું જાણું છું એ ભૂલી જા. એ પદાર્થ નો પ્રતિભાસ થાય છે રાખ, પણ પ્રતિભાસ ના કાળે એ જ્ઞાન જેનું છે એને જાણે છે, જેનો પ્રતિભાસ થાય છે એનું જ્ઞાન નથી, માટે જ્ઞાન એને જાણતું. ફરીથી શું કહ્યું? બહુ સરસ. અજમેરાભાઈ કે બે હીરાનો વેપાર કરે, ચેતન હીરાનંદ ભાઈ, કે આ પદાર્થ પ્રતિભાસે છે જ્યારે ત્યારે પ્રતિભાસના સમયે જે જ્ઞાનમાં પ્રતિભાસ થયો છે આનો પ્રતિભાસ થયો છે એ વખતે જ્ઞાન આને જાણતું નથી, પણ આના પ્રતિભાસ વખતે એ જ્ઞાન જ્ઞાયકને જાણે છે. જો એમ લઈ લઈએ, જો એમ લઈ લઈએ પ્રયોગ કરે, આને રાખવું એનામાં, ક્યાં રાખવું? રહી જાય, ભલે રહી જાય, રહી જાય, પણ લક્ષ છૂટી જાય. હા હા હા, લક્ષ ફેરે ફેર છે. પ્રતિભાસ બેના લક્ષ એકનું છે, બેનું લક્ષ ન હોય કદાચ કોઈ કાળે પણ. એ જ્ઞાન પોતાના સ્વભાવને છોડતું નથી અને પરને જાણવા ગયું નથી. અત્યાર સુધી તો પરને જાણતું નથી અને ભૂત ભવિષ્યકાળ આવશે ત્યારે પણ કેવળ જ્ઞાન પણ લોકાલોકને નહીં જાણે. આ લોકાલોક જેમાં પ્રતિભાસે છે એને કેવડી જાણે છે, તો ઉપચારથી લોકાલોકને નિમિત્તપણે છે એને જાણે છે એ કહેવામાં આવે છે, વ્યવહાર ભૂતાર્થ છે, સાચો નથી. હા, હવે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો એમ આવ્યું, તે ફર્સ્ટ સ્ટેજ છે. હવે હવે સેકન્ડ સ્ટેજ આવશે ત્યારે અનુભવ થશે. ફર્સ્ટ સ્ટેજમાં જણાય તો ગયો પણ અભેદ પણ એને જણાણો. માનસિક જ્ઞાનમાં જ્ઞાયક તો જણાઈ ગયો પણ માનસિક જ્ઞાનમાં અનુભૂતિ થતી નથી. તેમ માનસિક જ્ઞાનમાં જણાયો ત્યાં જ્ઞાન રોકાતું પણ નથી, આગળ વધે છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાયો એ પરોક્ષ અનુભૂતિ થઈ ગઈ, સ્વસંવેદન જ્ઞાનમાં જણાય છે. એ સ્વસંવેદન જ્ઞાનમાં જણાયો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ જે જણાયો તેનો તે જ છે, એમાં અનુભવ થઈ ગયો. એ નિર્વિકલ્પ સ્વસંવેદન કહેવાય. સ્વિકલ્પ સ્વસંવેદન કર્ણબ્ધિના પરિણામમાં થાય છે. કર્ણબ્ધિના પરિણામ પહેલા નહીં, પહેલા એની પહેલાના કાળમાં નિર્ણય આવે છે પણ સ્વિકલ્પ સ્વસંવેદન નથી થતું અહીંયા. અપૂર્ણ નિર્ણય આવી જાય જેને સમ્યક દર્શન થવાનું હોય એને થોડા કાળ પહેલા આવી જાય છે અપૂર્ણ નિર્ણય કે હું જ્ઞાયક જ છું બસ,
નજીક આવી.
પણ એને એ પક્ષ આવી ગયો છે, સ્વભાવનો પક્ષ આવ્યો, વિભાવનો પક્ષ છૂટ્યો, પણ એમાં આનંદનો અનુભવ નથી. નિર્ણય છે પણ અનુભવ નથી. સ્વિકલ્પ સ્વસંવેદન પણ એમાં નથી. એ પછી એ જીવને ચોક્કસ સમયે દર્શન થવાનું છે, ડેફિનેટ. સુધરીનો પક્ષ જેને આવે એ પક્ષાતિક્રાંતિ આવીને રહેતો નથી, એવી જ કોઈ પ્રક્રિયા બચી જાય છે. અને અંતર્મુખ થઈને જ્યારે પ્રયોગ કરે છે ત્યારે ઉપયોગ ઠેઠ અભેદ ન થાય જ્ઞાયક સુધી, ત્યાં સુધી વચલા સ્ટેજમાં એક સ્ટેજ આવે છે આ કર્ણલબ્ધિના પરિણામ. જ્ઞાયક જણાય છે ને, આ હા હા, જ્ઞાયક જ્યાં જણાય છે ત્યાં તો એને અભેદથી જાણી લીધો, એમ વાર લાગતી નથી. આ એક સેકન્ડનું કામ નથી, સેકન્ડ કરતા ઓછા કાળમાં, મિનિટ તો નહીં સેકન્ડ પણ નહીં, પણ સેકન્ડ કરતા ઓછા કાળમાં એટલો અંદરમાં વેગ જાય છે શુદ્ધ ઉપયોગનો, કે શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ આત્માનો ભેદ પણ જ્યાં દેખાતો ભેદ છે પણ અભેદમાં ભેદ દેખાતો ભેદ તો છે. પેલા પારામાં અપરિણામી લીધો, અપરિણામી અકારક અવેધક લીધો પેલા પારામાં. હવે બીજા પારામાં શું કહે છે કે પરિણામી આત્મા થયો. પરિણામી પોતાને જાણવા રૂપે પરણમે છે. જો એ આવે છે, જો જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ દીવાની જેમ કરતા કર્મનો અનન્ય પણ હોવાથી જ્ઞાયક જ છે. અકર્તા પ્લસ કરતા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. અકર્તા ધ્યેય, ધ્યેય પ્લસ કરતા કર્મનું અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભૂતિ. આ તો ઇંગ્લિશ, હવે ગુજરાતી. એનું આત્મા ત્રિકાળ અકારતા છે એમ જ્યાં દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં ગોળાય છે ને ગોળાતા ગોળાતા ઉપયોગ અંદરમાં પોતાના નાથને ભેટવા જાય છે અનંતકાળથી. એ જ્ઞાન આત્માને ભેટ્યું નહોતું, એ ભેટવા જયારે જાય છે ને ભેટી જાય છે ત્યારે આનંદને કોઈ સમ્યક દર્શનને પણ આશ્ચર્ય થાય છે. આવો આનંદ ધડી આવો આનંદ અપૂરો અનંતકાળથી મને નહીં આવેલો આનંદ આજે સ્વાદ આવી ગયો, ભવનો થઈ ગયો. એમ શાસ્ત્રકાર લખે છે કે સમ્યક દ્રષ્ટિને પણ એ આશ્ચર્ય થાય છે કે ઓહો આવું મારું સ્વરૂપ. આવી વસ્તુ છે. એવા આત્માને જયારે જાણે છે ત્યારે એને ભવનો અંત આવી જાય છે. ભવ નથી પેલું આવી જાય છે, અનુભવ પેલા ગણાને કોઈ કોઈને, અને પછી ભવનો અંત થઈ જાય છે. કે છે શું કે છે, કરતા કર્મનો નહીં પણ અપરિણામી પ્લસ પરિણામી. અપરિણામી એટલે દ્રષ્ટિનો વિષય, અને પરિણામી એટલે પોતે પોતાને જાણે છે, જાણવા રૂપે પરણમે છે તે કરતા. અને પોતાને જાણ્યો આત્માએ, પર્યાયને ન જાણી. આખો આત્મા પરિણામી આત્મા કરતા અને પરિણામી આત્મા કર્મ. અપરિણામી તો ધ્યેય છે, સુરક્ષિત રહી જાય છે. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતો હોય. અકર્તુ તો શક્તિ અખંડ રીતિ ધરે યાહી કે લક્ષ્મી અંતરમાં લખી લે. તો કામ તારું થઈ જશે. એક શ્લોક છે, આખું બહુ નથી, મને યાદ મારા શાસ્ત્રમાં છે. કરતા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હોય. અકર્તુ શક્તિ અખંડ રીતિ ધરે. જ્યારે પોતે પોતાને જાણવા રૂપે પરણમે છે અને પરિણામી આત્મા કરતા થાય છે અને પરિણામી આત્મા કર્મ થાય છે આખો આત્મા, ત્યારે અકર્તુ શક્તિ અખંડ રીતિ ધરે. એ અકર્તા પણ છૂટતું નથી ને કરતા થઈ જાય છે. અકર્તા પણ છૂટે નહીં અને કરતા થયા વિના રહે નહીં. એનું નામ અનેકાંત છે, એનું નામ શ્યાદવાદ છે. તારે શ્યાદવાદ જોયું છે ને, લે અનુભવ કરી લે, એનું નામ શ્યાદવાદ છે. પણ એને ક્યાં અકર્તા શું કઈ ખબર નથી. કરતા કર્મનો અનન્ય પણ હોવાથી, કરતા એ આત્મા ને કર્મ પણ આત્મા હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કરતા, પોતે જાણનારો કેને જાણ્યું, લોકાલોકને. પોતે જાણનારો માટે પોતે કરતા, અને પોતાને જાણ્યો જ્ઞાતા એ ને જ્ઞેય પણ, ઈ ને જ્ઞાન પણ. જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય નો ભેદ પણ જ્યાં દેખાતો, સુરતાલી શક્તિના ભેદ કાઢી નાખ્યા, પછી દ્રવ્યક્ષેત્ર કાળ ભાવના ચાર ભેદ એ કાઢી નાખ્યા, પછી જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ત્રણ ભેદ પણ કાઢીને અભેદ અનુભવ થઈ જાય છે આત્મા. સમજો તો જ્ઞાયક. પોતાને જાણ્યો, પોતાને જાણ્યો એટલે પરિણામીને જાણ્યો. અપરિણામી તો શ્રદ્ધામાં હતો, પણ હવે એ પરિણમે છે એના લક્ષ્ય, ધ્યેયના લક્ષ્ય ધ્યાન થાય છે. ધ્યાતા ધ્યાનને ધ્યેય, જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય એક સમયમાં થાય છે. તો પોતાને જાણવા માટે પોતે કરતા, અને પોતાને જ પોતે જ જણાવવા માટે પોતે કર્મ થયું. આહા, પર્યાય કર્મ નહીં. રાગની વાત તો ક્યાંય ની ક્યાંય, એ તો દુર્દશાવર. જેમ દીપક ઘટપટાજીને પ્રકાશિત કરવાની અવસ્થામાં દીપક છે, અને પોતાને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક છે, અન્ય કાંઈ નથી, તેમ જ્ઞાયકનું જાણવું. એ જ્ઞાયક કરતા પણ છે, અને અકર્તાની દ્રષ્ટિ થઈ પોતે પોતાને જાણવા રૂપે પરણમે છે, તો પોતે કરતા પણ થયો, અને પોતાને જાણે માટે પોતે કર્મ પણ થયું. અહીંયા જીગા છે કે નહીં? ચીબડાવાળા છે, જીગા છે, એ તો અહીં આવો. એ ચીબડાથી આવે છે, બહુ રસિક છે, જૈન થઈ ગયા છે, જૈન, અને ઘણાને જૈન બનાવે છે ગામડામાં જઈને, એ જ એનું કામ. હા, જીગા દેજો ભાઈને. હવે આ છઠ્ઠી ગાથાની આજે પૂર્ણાવતી થઈ ગઈ. પૂર્ણાવતી થયેલા અનુભવ થાય ત્યારે પૂર્ણાવતી કહેવાય. હા, એ ધ્યાન રાખ. ઘણાને થશે અનુભવ. હા, શંકા રાખવી નહીં એવી વાણી ગુરુદેવની બહાર આવી ગઈ છે આ પુરુષની. હા હા, અને સમયસાર શાસ્ત્ર. આ નિશ્ચય વ્યવહારની સંધિ. અપરિણામી તે નિશ્ચય છે, પરિણામી થયો તે વ્યવહાર છે. પર્યાય સાપેક્ષ છે ને, પર્યાયથી નિરપેક્ષ તે નિશ્ચય, અને સદુપયોગથી સાપેક્ષ તે વ્યવહાર. આ નિશ્ચય વ્યવહાર અંદર છે. અપરિણામી નિશ્ચય ને પરિણામી પોતાને જાણે છે, માટે પરિણામી એ વ્યવહાર છે અંદર, પર્યાય સાપેક્ષ. હવે તારો શુભભાવ વ્યવહાર તો ક્યાંયનું ક્યાંય, એ તો જડ ભાવ છે, એ તો આત્મામાં શુભભાવ થતો જ નથી. એ તો બહિર્મુખ વૃત્તિમાં ઉઠે છે, તો આત્માથી. અરે, પ્રમત અપ્રમત નથી પછી બીજી વાત ક્યાં કરવી, અપૂરો વાત છે. હવે આજે શરૂઆત કરવી છે છઠ્ઠી ગાથાની પૂર્ણાવતિ થઈ એના અનુસંધાનમાં. એક સર્વશુદ્ધ જ્ઞાન અધિકારને છેડે સમયસારની 415 ગાથા પૂરી થવા આવી છે. એ સમયે આચાર્ય ભગવાનને એક અપૂર્વ વાત કહેવી છે કે જે આવી વાત કોઈ કોઈ ઠેકાણે તમને મળે, બીજે ઠેકાણે ગોતવા જાવ તો ન મળે એવી વાત કરવી છે. એ આચાર્ય ભગવાન એમ કહેવા માગે છે કે આ આત્મા છે ને, એ પોતાના જ પોતાને જાણવાનું છોડી, આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને પરને જાણવા જતો નથી, એટલે કે જઈ શકતો નથી. એનો સ્વભાવ જ નથી પરને જાણવું. જેમ કરવું સ્વભાવમાં નથી, એમ જ્ઞાનની પર્યાયની વાત ચાલે છે. આ જ્ઞાનની પર્યાય કેવી છે, એ લક્ષણ કોનું છે કે લક્ષનું છે એને પ્રસિદ્ધ કરે, પણ પરને પ્રસિદ્ધ, જ્ઞાન પરને પ્રસિદ્ધ કરતું જ નથી, પરને જાણતું જ નથી. પેલા પરને જાણે છે ને પછી છોડે છે એમ નથી, એવી એક અપૂર વાત 10 ગાથામાં છે. વિચાર આવ્યો કે મોટા દિવસો છે, સમજી ગયા, અત્યારે તો કઈ લોટનો મિસુભ ન હોય, કા બદામનો ને કા કાજુનો એ મિસુભ છે. હા હા, આ સાંભળવા જેવી વાત છે. એક લક્ષમાં રાખશે ને કે આત્મા પરને જાણતો નથી, એમ સંતો કહી ગયા છે મને, બસ છે, બસ છે એટલું. સંતો કહી ગયા છે મને, બીજાની વાત અજ્ઞાનીની સાંભળીશ, મેં વ્યવહારે જાણે છે, વ્યવહારે જાણે, રેવા દે, સાંભળીશ, મેં ખસી જાજે, લડાઈ કરીશમાં, વાદવિવાદ કરીશમાં, રાગદ્વેષ થાય એવી વાત કરીશમાં, મને બેસતું નથી તમારી વાત, બસ એટલું કહી દેવાનું, બીજું કાંઈ મને તો સંતે કહ્યું છે આહા અતિ આસન ભવ્ય ધર્માત્મા અત્યારે પાંચમા સ્વર્ગમાં બિરાજમાન છે, બ્રહ્મચારી બ્રહ્મલોકમાં. આહા, એકાવતારી ત્યાંથી નીકળીને એનો મોક્ષ થવાનો છે એવા પુરુષો આ શાસ્ત્ર લખીને છેલ્લે છેલ્લે કહેતા જાય છે. 373 થી 382 દસગાથા છે. ગયા વર્ષે દસગાથા એ મંદિરમાં લીધી હતી, એની પહેલા જામનગર લીધી હતી, શરૂઆત જામનગર થી કરી. આપણે તો શાસ્ત્ર થી વાત કરીએ છીએ, પછી ન સમજે તો આપણે શું કરીએ? અર્થ યથાર્થ થાય છે, જુદો નહીં, યથાર્થ અર્થ છે. એમ જે છે એમ થાય છે, અને જેમ અનુભવમાં આવે એમ થાય છે. આ કોઈ અધરની વાત નથી, આના મૂળિયા બહુ ઊંડા છે, કુનકુનના. હા, એ છાજાના છોડ નથી. આ છાજા સમજે ને, ગામડામાં વંડો કરે અને એના ઉપર ગારની લીપ હોય તો એની અંદર વરસાદ પડે તો એની અંદર છાજાના છોડ પ્રગટ થાય. સમજી ગયા?
હે,
ઊંડું જરાય ન હોય, ઊંડું છીછરું હોય, પવનનો ઝપાટો આવે તો આ તો ધરતીકંપ થાય તો ફરે નહીં એવી વાત. બહુ મૂળિયા ઊંડા છે આના. આવી વાત રહી ગઈ છે આપણા માટે, આપણા ભાગ્ય છે આવી વાત રહી ગઈ છે. પાના બીજા એમ તો આપો, ઓલા ચીભડા વાળાને એક પાનો આપો ને કહો. એનું મથાળું વાંચી લઈએ. પેલા છે આપણી પાસે 4 દી હાથમાં, આ 6ઠો દી છે ને, ઉણો એવો પાસે પણ 7, 8, 9 ને 10 4 દી તો છે, પાકા થઈ જશે ઘણે ભાગે તો પૂરી. વાંધો નહીં આવે, સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દાદિ રૂપે પરિણમતા પૂતગલો બતાડું. આત્માને કઈ કહેતા નથી કે તું અમને જાણ, ત્યાંથી શરૂઆત કરી છે. સ્પર્શ રસ ગંધ વર્ણ અને શબ્દ એમ કહેતા નથી આત્માને કે તું અમને જાણ, કેમ કે તારામાં જ્ઞાન છે અને અમારામાં જ્ઞાન છે, એ વાત તો પ્રસિદ્ધ છે. એ વાત રાખીને અમે કહીએ છીએ કે તમને જાણ. તારામાં જાણવાની શક્તિ છે, અમારામાં જણાવવાની શક્તિ છે, તો માટે તું અમને જાણ. તું અમને જાણ અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને તેમને જાણવા જતો નથી. આ હા હા હા, ઓલા કે છે કે તું અમને જાણ, અને આ પોતાને જાણવાનું છોડી અને એને જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્ર પડે, પરજ્ઞેય અને સ્વજ્ઞાયક જ્ઞેય સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી જ પરણમે છે. આત્મા પોતાને જાણવા રૂપે પરણમે છે અને સ્પર્શાદી પોતાને નહીં જાણવા રૂપે પરણમે છે. એ જળ છે, જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન ભાવ કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ. જ્ઞાન પોતાને જાણવાનું છોડી અને સ્પર્શને જાણવા જતો નથી. ટાઢીઓની અવસ્થા છે એ તો જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં નથી જણાતી, જ્ઞેયમાં જ્ઞેય જણાય છે, જ્ઞેયમાં જ્ઞેય જણાય છે. ભાવ ઇન્દ્રિય જ્ઞેય છે, એમાં શબ્દ જણાય છે. દેશના લબ્ધિ કોણ સાંભળે છે કે જ્ઞેય સાંભળે છે? કાનનો ઉઘાડ, એ આત્માનો ઉઘાડ એને સાંભળતો નથી, એને જાણતો નથી, જાણવા જતો નથી. બંને તદ્દન સ્વતંત્રપણે પોતપોતાના સ્વભાવથી પ્રેરમે છે. આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન છે. ઉદાસીન નો અર્થ કરે છે સંબંધ વિનાનો છે, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પરન્યારે નથી. જ્ઞાતાગ્નિ તો અજ્ઞાતા નાગ્નિ છદ્રિય એ તો ભ્રાંતિ છે તારી. 271 માં કહ્યું કે આત્મા જ્ઞાતા ને સર્વજ્ઞ ભગવાને કહેલા છદ્રિય એમાં અનતા સીધો ને નિગોદ આવી ગયા. એ કે છે કે તારી ભ્રાંતિ છે. આ ભ્રાંતિ શબ્દ કયો? વ્યવહાર શબ્દ વાપરો નહીં, અજ્ઞાન છે. આત્મા પર પ્રત્યે ઉદાસીન છે, તટસ્થ સંબંધ વિનાનો, જ્ઞાતાગ્નિનો સંબંધ નથી. હા હા હા, આ જ્ઞાતાગ્નિનો સંબંધ રાખશે ત્યાં સુધી સંસાર છે, અને જ્ઞાતાગ્નિનો સંબંધ તોડી પરની સાથે અને અંદરમાં જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ભેદમાં આવીને અભેદમાં ત્યાંશે ત્યારે અનુભવ થશે. અંદરમાં જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેયના ત્રણ ભેદમાં રોકાશે તો પણ અનુભવ થતો નથી. તો હું જ્ઞાતા ને આ જ્ઞેયમાં તો અનુભવ તો ક્યાંથી થાય? તો દિલ્હી બહુ દૂર છે એના માટે. તો આમ આત્મા પર પ્રત્યે ઉદાસીન, ઉદાસીન નો કૌંસમાં અર્થ કર્યો છે સંબંધ વિનાનો તટસ્થ. તો પણ અજ્ઞાની જીવ, જો વસ્તુ સ્વરૂપ આમ છે તો પણ અજ્ઞાની પ્રાણી સ્પર્શાદિકને સારા દર્શા માનીને રાગદ્વેષ થાય છે, કરે છે, તેનું અજ્ઞાન છે. આવા અર્થની ગાથાઓ હવે કહે છે. આ મધુભાઈ નથી પણ તું તો છો, તો આ 10 ગાથા બોલને જરા, બહુ સરસ છે બોલવા જેવી.
પરિણત દેહ નો ગુણ અન્ય છે, તું નવ કહ્યું કઈ પણ તને દે અમૃદોષ તું કેમ કરે.
તને કઈ કેતો નથી.
શુભ કે અશુભ શબ્દ તે તું મને ન કહે કહે, જીવ પણ ગ્રહવાન ગોચર શુભ કે અશુભ જે રૂપ તે તું જો મને ન કરે કહે, જીવ પણ ગ્રહવાન જાય ચક્ષુ ગોચર.
Thank you. કડી બધા સાથે બોલવાની છેલ્લી આ જાણીને અપૂર્વ ગાથા છે. આ ગાથાનો શું કહું, આ ગાથાના ભાવનો જેને અપૂરો પક્ષ આવશે એને અલ્પકાળમાં સમ્યક દર્શન જરૂર થશે એવી આ ગાથા છે કે જાણનાર જણાય છે મને પર જણાતું. આના શબ્દો કુંકુંના શબ્દો છે. હા, હવે થોડો ટાઈમ એનો ગાથાનો અર્થ લેવો છે, પછી ટીકા લેશું. પેલી ગાથા, બહુ પ્રકારના નિંદાના અને સ્તુતિના વચનો રૂપે ઉદગલો પરિણમે છે. નિંદાના અને સ્તુતિના શબ્દો રૂપે કોણ પરિણમે છે? જીવ પરિણમતો નથી, જીવ નથી પરિણમતો, પણ પૂદગલ પરિણમે છે. તેમને સાંભળીને, એ શબ્દને સાંભળીને આત્મા નથી સાંભળતો, તેને કર્ણ ઇન્દ્રિય સાંભળે છે. તેને સાંભળીને જીવ મને કહ્યું એ નિંદા મારી કરીને, સ્તુતિ મારી કરી એમ ગ્રહણ કરીને, એમ માનીને રોષ તથા તોષ કરે છે, રાગ કરે છે ને દ્વેષ કરે છે, અર્થાત ગુસ્સે થાય છે તથા ખુશી થાય છે. ઉદગલ દ્રવ્ય શબ્દ રૂપે પરિણમ્યું છે, ઉદગલ દ્રવ્ય એ શબ્દ રૂપે પરિણમે છે. તેનો ગુણ જો તારાથી અન્ય નામ જુદો છે, પૂદગલ પૂદગલ ને પૂદગલનો ગુણ તારાથી અન્ય નામ જુદો છે, તો હે અજ્ઞાની જીવ, તને કાંઈ પણ કહ્યું નથી. તું અજ્ઞાની થયો થકો રોષ શા માટે કરે છે? આ ક્રોધ શા માટે તું કરે છે? તને તો કાંઈ કહ્યું નથી. અથવા શુભ અશુભ કે શુભ શબ્દ તને એમ કહેતો નથી કે તું મને સાંભળ, શબ્દની વાત કરે છે. શબ્દ કહેતો નથી આત્માને કે તું મને સાંભળ. અને આત્મા પણ, જો મૂળ વાત હવે શરૂ થાય છે, ને આત્મા પણ પેલો શબ્દ કહેતો નથી કે તું મને સાંભળ, સામે નિમિત્તથી વાત કરી. હવે એ ઉપાદાનથી સમજાવે છે, બે પદાર્થ છે, એક પૂદગલ છે હમે ને કઈ આત્મા છે. પૂદગલ કહેતો નથી કે તું મને સાંભળ, ત્યારે આત્મામાં શું થાય છે કે, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે પોતાને જાણવાનું છોડીને ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં, આ શબ્દ છે એ જ્ઞાનનો વિષય નથી, શબ્દને જ્ઞાન જાણતું નથી. અનાદિ અનંત કોઈ દી કોઈ જીવે દેશના લબ્ધી સાંભળી નથી અત્યાર સુધી. તો બધાનો વ્યવહારનો લોભ થઈ જશે, તો નિશ્ચય પ્રગટ થશે, તને તારું કઈ નહીં જાય. તારો મોક્ષ થઈ જશે. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, પોતાને જાણવાનું છોડીને, ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં, એ જે શબ્દ છે એ જ્ઞાનનો વિષય નથી. ચક્ષુ ઇન્દ્રિય એટલે આ ઉઘાડ, આંખના ઉઘાડનો, અરે જો સાંભળ, આ તો કર્ણનો આવે છે બરાબર. હા, પોતાના સ્થાનથી છૂટીને શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા આ કાનમાં અહીંયા શબ્દ પડે છે. આ તો જડ છે દ્રવિન્દ્રી, અને અહીંયા ઉઘાડ છે ભાવિન્દ્રી. એ ભાવ ઇન્દ્રી શબ્દને સાંભળે છે, ભાવ ઇન્દ્રીની સાથે એનો જાણવાનો ને જણાવવાનો સંબંધ ભાવ ઇન્દ્રીની સાથે છે શબ્દનો. આત્મા જાણનાર છે ને શબ્દ એનું નહીં થાય છે એમ ત્રણ કાળમાં છે જ નહીં. ઘણાને તો લાગે કે આવી વાત તો કોઈ સાંભળી નથી, કે એ આચાર્ય ભગવાન કહે છે કે તે સાંભળી નથી ને, એવી વાત મારે તને આજે કહેવાનો ભાવ આવી ગયો છે એમ કહે છે. તે સાંભળ્યું છે એ મારે સંભળાવવું નથી અજ્ઞાની પાસેથી. તે સાંભળ્યું છે કે આત્મા કરતા છે ને આત્મા પરનો જ્ઞાતા છે, એ વાત તે સાંભળી છે, અમને ખબર છે. એટલા કારણે તો તું 4,84,00,000 રખડી રહ્યો છો. હવે તે નથી સાંભળી આજ સુધી એવી વાત કહેવાનો મેં વ્યવસાય કર્યો છે. અને હું કદાચ કહું તો તારા અનુભવથી પ્રમાણ કરજે, મારા કહેવાથી નહીં. આજે હું કહું છું મારી હા પાડીશ, અને કાલ બીજો કહેશે હા પ્રમાણ વચન. હા એમ નથી, જ્યાં ત્યાં પ્રમાણ વચન ન હોય. બોલો, ખોટું ગપ્પા મારતા આવ્યા. પ્રમાણ વચન
પોતાની જવાબદારી છે,
પોતાની જવાબદારી છે. એ વક્તા શું કરે? વક્તા તો કહે કે આત્મા રાગને કરે છે, દુઃખને ભોગવે છે, પરને જાણે છે, એ તો કહે. એની જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી કહે. આ તો કુંતકુંની વાણી છે ભાઈ. ભવના અંતના નિમિત્તો છે, આ ભવના અંતના નિમિત્તો છે, ઉત્કૃષ્ટ નિમિત્ત છે. આ પંચમ કાળમાં આવી વાત રહી ગઈ. શ્રોતિના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી એટલે જાણતો નથી. કોઈ કાળે શબ્દને આજ સુધી આત્માના જ્ઞાને જાણ્યું નથી, જાણતો નથી ને જાણશે પણ. શું વાત કરો છો? આ પંકજ કે તમે જાઓ સાંભળવા મોટા ભાઈ કે રાજકોટ, અને રાજકોટ આવ્યો સાંભળવા તો અહીંયા લાગે છે તમારો કે તું જાણતો નથી એને, મારે શું કરવું કે એમ કાલ કેતો હતો. શું કેતો હતો?
સાંભળવા આવ્યા નહીં આવતા હતા તો કે હવે સાંભળવા આવ્યા તો કે સાંભળી તો ગુનો થઈ જશે, વિચાર તો થઈ જશે, વસ્તુ થી સાંભળી તો શકતો નથી.
એના ખોળામાં માથું મૂકી દે પ્રભુ, તારી માન્યતા ને છોડી દે. હવે કાળ પાયકો છે તારો, કાળ પાયકા વિના આવી વાણી કાન ઉપર ચક્રવર્તીના પુન કરતા પણ અનંત ગુણું પુન જે ફાટી નીકળે ત્યારે જીનવાણી સાચી કાન ઉપર આવે છે. પુન હો પુરુષાર્થ કરે તો પામે. આગળ આ શ્રોત ઇન્દ્રિય પેલે લીધું, અહીંયા પેલા શ્રોત ઇન્દ્રિય લીધું, પછી ચક્ષુ ઇન્દ્રિય લે છે. અશુભ અથવા શુભ રૂપ, કાળો ધોળો આ બધા લાંબો ટૂંકો રૂપો છે ને પદાર્થના, પૂતગલના, એ રૂપ તને એમ નથી કેતું કે તું મને જો. એ ટીવી એમ કેતું નથી કે તું મને જો. અને આત્મા પણ પોતાના સ્થાનથી છોડીને ચ્યુત થઈને પોતાને જાણવાનું છોડે, જ્ઞાન આત્માને જાણવાનું છોડે તો આત્માનો નાશ થઈ જાય છે. આત્માને જાણવાનું છોડે તો પરને જાણી શકે. સમજાય છે? કઈ આત્મા આત્માને જાણવાનું છોડે તો પરને જાણવા જઈ શકે, પણ આત્મા આત્માને જાણવાનું છોડે, લક્ષણ લક્ષને પ્રસિદ્ધ ન કરે અને અલક્ષને પ્રસિદ્ધ કરવા જાય તો આત્માનો નાશ થઈ જાય. પોતાના સ્થાનથી છૂટીને ચક્ષુ ગોચર, આ હા જ્ઞાન ગોચર નથી. આ રૂપ છે ને એ જ્ઞાનનો વિષય નથી. રૂપ છે ખરું જગતમાં અને એને વિષય કરનાર ભાવિંદ્રી છે ખરી, પણ એનાથી ભગવાન આત્મા જુદો છે પ્રભુ. હા હા, ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા, ચક્ષુ ઇન્દ્રિય જાણે છે આંખનો ઉઘાડ રૂપને જાણે છે, પણ જ્યારે ચક્ષુ ઇન્દ્રિય રૂપને જાણે છે ત્યારે આત્માનું જ્ઞાન એ ચક્ષુ ઇન્દ્રિય અને એના વિષયોને જાણતું નથી. કે સાહેબ વ્યવહારે જાણે છે કે નહીં? અરે ભાઈ, અત્યારે લગ્નના ગીત ગવાય છે ત્યાં રામ બોલો ભાઈ રામ તને કેમ યાદ આવે છે? હોય નહીં અત્યારે રામ બોલો ભાઈ, અત્યારે હોય લગ્નના ગીત વખતે? આ તો મોક્ષરૂપી લક્ષ્મી સાથે વેવિશાળ થાય છે ને પછી લગ્ન થઈ જાય છે. વેવિશાળ થાય ત્યારે સમ્યક દર્શન થયું કહેવાય. ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા અર્થાત ચક્ષુ ગોચર, જ્ઞાન ગોચર લખ્યું નથી, ચક્ષુ ગોચર છે. રૂપ છે ને એ ચક્ષુ ગોચર છે, ગોચર એટલે ગ્રાહ્ય જણાય એવું. રૂપને ગ્રહવા જતો નથી. થઈ ગયો, લ્યો ટાઈમ. ઓહો, હા કઈ વાંધો નહીં, થોડું બે મિનિટ વધારે.